हे प्रभु साथे ले लो पंथ दिखाई आपने आपनो मार्गदर्शक बनी आपनो रस्तो बतावी भगवान तो जीवन पथ प्रेरक छे जीवन पथनो એ નું સર્જન કરનાર છે પ્રભુ તો દરેકને એ પથ કયા પથે જવું માર્ગે એ માર્ગ આપનાર પ્રભુ છે પણ અહીંયા ભક્ત તરીકે ગોહરાજ કે મને સાથે લો હું આપની સેવામાં રહીશ જંગલના રસ્તાઓમાં ક્યાંય આપ ભૂલા ન પડી જાઓ ભવાવટવીમાં હું ભૂલો ન પડું અને વનવાસમાં આપ ભૂલા ન પડો જો આપની આજ્ઞા હોય તો નાથ સાથ રહી પંથ દેખાય રસ્તે આગળ રસ્તો કરતો જઈશ વન છે કાંટા હોય કાંતરા હોય રસ્તો કેવો છે કેવો ની આગળથી જોવાય હું જોઈ આવું પછી આગળ ચાલીશું આમ અનેક વિધિથી મનથી પોતાની રીતે વિચારીને કે પ્રભુની સેવામાં હું કેવી રીતે ઉપયોગમાં આવું બસ બસ આપ જો મને આજ્ઞા કરશો તો બે પાંચ દસ દિવસ આપના ચરણોની સેવા કરીશ એ લાવો તો મને મળશે રસ્તો બતાડીશ ચાલતા હશો થાક લાગ્યો હશે તો આપની ચરણની સેવા મળશે અને રસ્તે ચાલતા કુશકંટક કા કરી બિહાઈ બધું આપના ચાલવાના રસ્તે કાંટા ખસેશે કાંકરા ખસે જે આપની ઈચ્છા હોય ચાર પાંચ દસ દિવસ કરી દીને ચારી બે ચાર દિવસ આપણે કે ચાર દાડા જેવું એટલે બે પાંચ વધારે થઈ જાય ચારેક દાડા જેવું આપની સાથે સેવામાં રહું તો આપને કઈ વાંધો છે
એ બના જાય રહબર ગુરાઈ પરણ કુટી મેં કરવી સુહાઈ
પ્રભુ જે જે વનમાં જશો નિવાસ તો કરવો પડશે ત્યાં આપના નિવાસ માટે સરસ મજાની પર્ણકુટીર બનાવી દઈશ ઝૂંપડી બનાવી દઈશ અને આ સેવા હું કરીશ અને મને અમે તો ઝૂંપડીમાં કેવી રીતે બનાવવી એમને તો આવડતું આપને કષ્ટ ન પડે આપને સુવિધા રહે આપની સેવાનો લાભ મને મળે એટલા માટે માર્ગે આપનો સેવક બનીને ઝૂંપડી બનાવીને જે કંઈ જરૂરી સેવા હશે સેવા કરીને હું મારી જાતને કૃતાર્થ
તબ મોહી કહ જસી દેવ રજાઈ તોઈ કરી હું વીર દોહાઈ
બહુ ચોક્કસ વાત કરી દીધી હા જ્યાં અગાડી આપ નિવાસ કરશો ત્યાં ઝૂંપડી બનાવીને પછી પ્રભુ આપ જે આજ્ઞા કરશો તબ પ્રભુ કહ જસી દેવ રજાઈ એટલે જ્યાં સુધી આપ એક જગ્યાએ નિશ્ચિત ન બેસો અને ચાલતા જ રહેવાનું હોય ત્યાં સુધી હું આપની સાથે અને જ્યાં આપનું મન રમશે કે અહીંયા એક પર્ણકુટીર બનાવી દો તો તરત બનાવી દઈશ અને પર્ણકુટીરમાં આપ નિવાસ કરશો સુખેથી ત્યાર પછી આપ મને જેવી આજ્ઞા કરશો એ પ્રમાણે હું એટલે વિચરણમાં જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી અને વિચરણમાં સ્થિર થયા પછીથી એમનું એક સરસ મજાની ઝૂંપડી જેવું ઘર બનાવી આપું ત્યાં સુધી સાથે તો રહેવાય ને પછી જે આજ્ઞા કરશો કહેશો તો સાથે રહીશ અને આપ આજ્ઞા કરશો તો ઘેર પાછો અને એના માટે કહ્યું સોઈ કરી હું બસ વચનબદ્ધ થયા પછી નાનો માણસ પોતાને લાભ મળી જાય પછી વધારે લોભમાં નથી રહેતો અને લોભ નહીં કરવા માટે વચન આપ્યું રઘુબીર દોહાઈ સોઈ કર આપ જે આજ્ઞા આપશો તે પ્રમાણે જ કરીશ આપની દોહાઈ છે પહોંચ્યા પછી જ્ઞાન આવ ચાર દાડા વધારે રહેવા દો ને આપને શું વાંધો છે આપ ઝૂંપડીમાં બિરાજતા હશો તો હું બહારની બાજુ એનું બુહારી કરીશ પાણી છાંટીશ વૃક્ષો વાવીશ, આપને જે કંદફૂળ ફલમૂળ જનીશ એ લઈ આવીશ, કહી શકાય. પણ બિલકુલ વચનબદ્ધ કે આપે અહીંયા આજ્ઞા આપી છે પણ વધારે સેવા મળે તો સારું, અને આપની રૂચિને ઈચ્છા પ્રમાણે જ સેવા કરીશ. જે દિવસે આપ કહેશો હવે ઘેર જા, હું આ સોગંદ ખાઈને કહું છું, રઘુવીર દોહાઈ, આપ જે કહેશો તે પ્રમાણે હું કરીશ આપના સોગંદ.
સહજ સને રામ લખિતાસુ સંગલીન હૃદય ઉદાસુ.
હવે આ બધો વ્યવહાર પણ આપણા ઘરમાં જોઈએ છે, ઈચ્છા હશે ત્યાં પ્રમાણે ત્યાં સુધી આપણે કરીશું, પછી મરજી પ્રમાણે આપણે આપણી રીતે સમજી લઈશું. એમ ભગવાનની સાથે પણ આ જ રીતનો વ્યવહાર કર્યો. ભગવાને ગોહરાજના એક નિર્દોષ સહજ ભાવને વાંચી લીધો, આટલો બધો નિર્દોષ છે એનામાં આટલી બધી પરાયણતા છે, એટલે સહજ સ્નેહ રામ લખી જોયું કે આ એનો પ્રેમ એવો છે કે ભગવાનને પણ જીતવા દે નહીં. પ્રેમ એવી વસ્તુ છે, પ્રેમ એવી એવું તત્વ છે, ભલે માણસ નાનો હોય પણ બહુ મોટામાં મોટા માણસ ઉપર વિજય મેળવ્યું છે. ભલે નાનો એક અશક્ત માણસ હોય અને એની સામે સિંહ ઊભો હોય તો પ્રેમથી સિંહને પણ એ વશ કરી શકે. આ ગુહરાજ ગંગા કિનારે રહેવા વાળો એક સામાન્ય, આવડા મોટા ભગવાનને એણે હારે ઉખેલ જીતાવ્યું મોહ. ગુહરાજ એમ થાય ભગવાને હાર સ્વીકારી લીધી અને મને તાળી દીધો. નાનો માણસ એને જીતાડવામાં આવે ને એટલો આનંદ થાય, ઓહો આમણે મારી ઉપર કેટલો બધો કેટલો ભાવ છે, કેટલો કે મને જીતાડી દીધો, મને વિજય અપાવ્યો. એટલે સહજ સ્નેહ દેખી લખી રામ લખિતા, જોઈ સાંભળ્યો નહીં સમજ્યા રામ લખી. વ્યક્તિ વ્યક્તિ પ્રત્યેનો સાહજિક સ્નેહ એને સમજવો પડે, બોલવાનો ના હોય કહેવાનો ના હોય પણ સાહજિક પ્રેમ આમ દેખાઈ જાય, સ્પષ્ટ વર્તાઈ આવે વ્યવહારની અંદર જ. ખેર ખૂન ખાંસી ખુશી રહી મને છૂપી ના છૂપી, જે વાસ્તવિકતા સાહજિકતા જીવનની હોય એ ક્યારેય છુપાતી હોતી ખુલ્લી જ થઈ જાય. ગમે એટલી ઢાંકવા માંથી, ગમે એટલો આપણે ઔપચારિકતા દેખાડો કરવા જોઈએ, પણ જે સહજ પ્રેમ છે ને એ માણસનો, અથવા સહજ ક્રોધ હોય, સહજ આવેશ હોય, સહજ મોહ હોય, સહજ અંદરની કેટલી વિકૃતિઓ હોય એ છતી થયા વગર રહેતી જ નથી. દરેકમાં સારે બુરે તારે કર્મો કો દેખે ઓર દિખાય તેરા મન દર્પણ કહેલા. તો ભગવાને ગોહરાજના મન દર્પણની અંદર જોઈ લીધું, સહજ સ્નેહ લખી જોયો કે આનો તો એના મનના આયના ઉપર, મનના દર્પણ ઉપર ચોખ્ખો સ્વચ્છ ધવલ એનો પ્રેમ દેખાઈ રહ્યો છે. એમાં બીજું કોઈ કઈ પણ જાતની વધતી ઓછી વધઘટ કશી જ નથી, કોઈ મિલાવટ નથી, માત્ર સહજ સ્નેહ. અને સાહજિક પ્રેમ જોવે ને ત્યાં આગળી દરેક વ્યક્તિ ઝૂકી પડે, દરેક જીવ માત્ર ઝૂકી પડે. તું પક્ષીઓમાં જુઓ, એની સાથે વાત્સલ્ય પ્રેમ આપો જોઈએ તો હું ચાલીને આવું છું, શોધતું આવું છું. પક્ષીઓને બહાર ઉડવાની મજા પડે ને છતાંય પાંજરાની અંદર બધી જ એની સેવાઓ એને મળતી હોય ને, તો ગમે ત્યાંથી હોય એ સ્વતંત્ર હોય છતાં આવીને પાંજરામાં પુરાવાની એને ઈચ્છા થશે. કેમ? એક સ્નેહ બંધન, માત્ર સ્નેહ બંધન. ગોહરાજના આ સ્નેહને, આ પ્રેમને ભગવાને સ્પષ્ટ રીતે વર્તી લીધો અને પછી કહી દીધું, સંગલી ન ગુહ, હૃદયના ઉમળકાથી, હૃદયના ભાવપૂર્વક ચા. એક વાર કહ્યું ગૃહ જાઓ, અબગ્રહ જાઓ. આવી ના એ વાત રાજ્યાભિષેક પછીથી અંગદ, વિષણ, નલનીલ, સુગ્રીવ આ બધાને અબગ્રહ જાઓ સખા મમ, હવે બધા સૌ પોતપોતાના, હે મારા સખાઓ, મારા મિત્રો, તમે બધા પોતપોતાને ઘેર જાઓ. એવું થયું. તો અહીંયા પણ એક વાર ગોહને એમ કહ્યું હવે તું અહીંથી પાછો વળ, પણ ભગવાને, ભગવાનને એનો પ્રેમને જોઈને, એની શ્રદ્ધા ભક્તિને જોઈને સંગલે લખી હૃદય હુલાસ, હૃદયના જે ભાવો જોયા ભગવાન પ્રત્યે, પોતાના પ્રત્યેના, એટલે ભગવાને પોતાની પહેલી આજ્ઞાને પાછી લઈ, ચાલ સાથે, કઈ નહી, માર્ગ પથદર્શક બનશે અને એને સંગ મળશે. સ્વાભાવિક છે, મિત્ર મિત્રનો સંગ મળવાનો હોય કે ચાલ ને આપણે મિત્રો ફરી આવીએ, એટલા ખર્ચો, ખર્ચની ફિકર તું ના કરીશ, એમ સામેથી કહી દઈએ ચાલ કંપની રહેશે, કંપની કહેવા. એમ ભગવાને ગોહરાજને મિત્ર બનાવ્યા પછી, સમોવડીઓ બનાવ્યો છે, મિત્ર એટલે સરકાર. ભગવાન જેવા ભગવાન રાજકુમાર હોવા છતાંય આવા ગોહને, ઝૂંપડામાં રહેનારને મિત્ર કહીને સમોવડીઓ કર્યો. આપણે જોવા બેસીએ આની મિત્રતા થાય કે ના થાય, આ કોણ છે, કેટલું ભણેલો છે, એનું સ્ટેટસ કેટલું છે, એની પાસે પૈસો કેટલો છે, ગાડી છે કે નહીં, ને તે અંદર આવવાની મિત્રતા કરીએ તો આપણને લોકો શું કહેશે, આ તારો છે. કૃષ્ણ સુદામા, રામ દુઃખ, કેટલું અંતર, છતાં ભગવાન કેટલો એને ઊંચો કરી દે. આમ મિત્ર ભાવથી પ્રભુએ ગોહને સાથે સેવામાં લીધા છે.